હવે તમને પ્રશ્ન તો ન થાય, પણ બહેનોને પ્રશ્ન થાય કે મળો અમારા સહવાસનું કેમ કરવું. પુરુષોને તો ઠીક જઈને બેસે ચાલો, બહેનોને શું? બહેનોને છે ને આપણા ઈષ્ટદેવની મર્યાદા પ્રમાણે રહીને, આ કોઈ પણ સ્થાન હોય પણ આપણી અહીંની વાત કરીએ, આ સ્થાનમાં ઘણા બહેનો ઘરકામ પતાવી અને લગભગ અહીંયા આવીને કોઈ વાળતા હોય, સાફ કરતા હોય, અનાજ સાફ કરતા હોય, શાકભાજીનું કામ કરતા હોય, અનાજનું બધું પોતા કરવા, સફાઈ કરવી, આ બધું કરવું. એ આ સ્થાનમાં જે રહેવું ને એ પણ શ્રીજીની આજ્ઞા પ્રમાણેનો સહવાસ છે. એમને જે બળ મળે એ બીજાને ન મળે. આખો દિવસ ઘોકલામાં ઘર ન કરે, પડ્યા રહે અને ઘરના જ કામ કરી રાખે, એને આના જેવું બળ ન આવે, આના જેવી શાંતિ ન આવે. આટલું આટલું જેને આ બધું કર્યું હોય ને એને જયારે તકલીફ પડે ને ત્યારે અહીં માથું મૂકીને હે હરી ઘનશ્યામ કે ને ત્યાં અંદરમાંથી હોંકારો દઈ દે ઠાકોરજી. હા, એ તો જેને જેને હોય એને ભાઈ ખબર છે, એનો સહવાસ છે. આમ તો તમારે આજુબાજુ, હું તો કહું છું બધાને, જયારે સમય હોય ને ત્યારે સંધ્યા આરતીનો સમય હોય, સવારનો હોય, સવારે વહેલા ઉઠીને વોકિંગ કરીને આરતીમાં આવી જાય ને વૈયા જાય દર્શન કરીને તો બે કામ થાય. લ્યો હવે 15 દિવસે કે પછી અઠવાડિયે એકવાર આપણે અત્યારે આવી ગયા પછી આવવાનું જ ન હોય. ધામ તો છે પણ ધામનો એનો લાભ લેવો જોઈએ ને. બહેનોને એ સહવાસ છે. અને બીજું, બહેનોમાં જે સારા હરિભક્ત હોય અરસપરસ હેત રાખવું જોઈએ અને સમૂહમાં ભેળા થઈને ભજન કીર્તન ને સત્સંગ ને કથા વાર્તા કરવો. ભેળા થઈને નહીતર ગપાઈ ન ચડી જવું, નહીતર એમની વાતો ન ખૂટે. હા, એ બધાની જન્મોત્રી એમની પાસે હોય. હા, બધાની તમને ખબર ના હોય. આ અખબારો પેલા હતા જ નહીં, આ શા માટે છાપકામ કરવું પડ્યું? આ જ્યાં સુધી પાણીએ ગામને બહાર કુએ પાણી ભરવા બહેનો જતા એટલે બેડું પાણીનું ભરીને લાવતા, પણ હારે સમાચારનો પડોય લાવતા. હવે પનઘટા ઉપર પાણી ભરવા જવાનું બંધ થયું એટલે આ ન્યૂઝપેપર કાઢવા પડ્યા, નહીતર એની પાસે સમાચાર આખી ગામના આલમ ના હોય તમારે બધું ત્યાંથી. અને પાછી 8-10 બહેનો બેઠી હોય ને 8-10 બોલતી હોય, કોણ કોનું સાંભળે છે એ આપણને નક્કી જ ન થાય. બોલો, બધા બોલતા હોય. ઘણા વર્ષો પેલા આપણે ગરીબ હતા ને એને ત્યાં ઓલો હેન્ડપંપ હતો ને એટલે પાણીની સગવડતા હતી, તો આજુબાજુ એટલે બોરવેલ હોય ને કોઈને ખોટવાયું હોય ને ત્યાં પાણી ભરવા આવે. અરે પણ એ બૈરાવ કાળો કકળાટ કરે, એટલે આમણે કીધું કે જો તમારે પાણી ભરો ભરો, પણ કોઈ બોલવાનું નહીં, તો પાણી ભરવા આવતા બંધ થઈ ગયા. એ કે ત્યાં શું જાય, આપણે વાતો નથી કરવા દેતા. હા, આજે હકીકત વાત તમને કરું. એટલે બહેનો ભેળા થાય, સારા હરિભક્ત બહેનો હોય એમનો હેત રાખે, અને અરસપર એકબીજાને કેવું જોઈએ કે મારી ભૂલ હોય તો તમે મને કહેજો. આવો હેદભાવ રાખીને આગળ વધે તો એને એના જીવનું પરમ ભલું થાય છે. આ બહેનોનો સત્સંગ છે એટલે એમણે પણ પેલું માનવું નહીં કે અમને સહવાસ નથી કરવો જોઈએ. આ રીતે મર્યાદા રાખીને આપણી રીત પ્રમાણે સત્સંગ શ્રીજીની રીત પ્રમાણે તો સહવાસથી આ થાય છે. હૈયું ટાઢવુંનું થયું હોય તો એને શાંતિ મળે છે સહવાસથી, એ વિના બીજો ઉપાય નથી. એનાથી એક મીઠી વાત, 11 જણા છે ને એક ગામ થી બીજે ગામ જતા હતા, તો ચોમાસાનો ટાઈમ, થોડો ઘણો વરસાદ શરૂ થઈ ગયો અને ભયંકર વીજળીના કડાકા ચાલુ થઈ ગયા, અને વીજળી પડું થઈને આમ જળુંબી નીકળી જાય એવું લાગે. હવે આવું ઘણી વાર થયું ને કે વીજળું પડું થાય છે પણ પડતી નથી. 11 જણા વિચાર કર્યો ને એમાં એને થઈ ગયું કે આ કેમ છે આવું. પછી એમણે કહ્યું કે જો ભાઈ, ધીરજ રાખીને વાતની આ છે એક મૂળ વાત કે આપણા કોઈમાંથી એક ઉપર કાળ છે, એટલે એક નોખો પડી જાય ને તો 10 બચે, નહીતર 11 જણા મરશું. મારે જીવતા રહેવું હોય તો કંઈક ઈલાજ કરવો પડે. પછી નક્કી કર્યું, એક જાણવાની છે, 11 જણા ઉભા રહ્યા અને કહ્યું એક પછી એક સામે વૃક્ષ છે ને ત્યાં અડીને પાછો વયો આવે, એટલે જો એના ઉપર કાળ હશે તો એને લઈ લે છે, બીજા 10 તો સલામત રહે. હે ભાઈ, 10 તો રહે. એટલે ઉભા રહ્યા, વીજળી આમ કડાકા સડાકા મારે, હો જાણે આખો બ્રહ્માંડના પડ ધ્રુજાવતું હોય એવું થાય, હાંકલા ડૂજી જાય એવું. એક જણો ગયો, કડાકો થયો ભયંકર, વીજળી પડી નહીં, પાછો આવ્યો. બીજો ગયો,
વીજળીનો કડાકા થાય, પડી નહીં. ત્રીજો ગયો, કડાકા, પડી નહીં. પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, દસમો જઈને અડીને વ્યુ આવ્યો, એક રહ્યો. હવે એના એના ટાંટિયા ઢીલા પડી ગયા. હવે તો એક જ રહ્યો બાકી. બધાને કે ભાઈ તું જા, ધક્કો મારીને કાઢ્યો. અરે પણ કે ભાઈ હું તો અહીં હા પછી જવું જ પડે, હવે નહીતર અમને બધા મરશું. પણ આણે મોક્યા અને જવું જ પડે. ગયો પણ એવો ગભરાક, હમણાં પડી, હમણાં પડશે, હમણાં પડી, હમણાં પડશે. એ જેવો ઓલા વૃક્ષને પાસે અડ્યો, આને ભયંકર કડાકો થયો, કડાડાડાડાડાડાડાડાડાડાડા, વીજળી પડી પણ દસ ઉપર પડી. આ એકને માટે નહોતી પડતી, બોલો. એમ એક સત્પુરુષની પાસે આપણે બેસી જાય તો કાળ કર્મ માયા ફાંફા મારતા રહી જાય. જડાપુ મારતો હોય કાળ કર્મ માયા દુઃખ દેવા. મહારાજે 72મા વચનામૃતમાં કીધું કે એને કર્મ કઠણ હોય, કાળ કઠણ હોય, ગમે તેવું, પણ જેને ભગવાનને, ભગવાન સંતને વિશે અનન્ય નિષ્ઠા છે તો એને કાળ કર્મ ને માયા ત્રણેય મળીને એનું ભૂંડું કરી શકતા નથી. પણ જ્યાં વાત છે એ નિષ્ઠાની છે. સહવાસથી આ જોવો લ્યો, એક જણાના સહવાસથી 10 જણાના પ્રાણ બચતા હતા ભાઈ, અને એક નોખો થયો, 10 ઉલ્લી ગયા. વિચાર કરો તમે. એ વાંકાનેરમાં હવે એક બે પ્રસંગ કહીશ કે કેમ કાળ આટા મારે સહવાસથી. ભાઈ સહવાસ ખોટી વાત નથી, આપણે એનું મૂલ્ય સમજ્યા નથી. હા, શ્રીજી મહારાજે સારંગપુરના 10મામાં કીધું, માથામાં રોજ ઉઠીને 5-5 ખાહડા મારે ને તો સંતના સંગમાંથી આઘું ખસવું નહીં. 10 સવારમાં રોજ 5-5 ખાહડા મારે, ઉઠીને પેલું મંગળાચરણનું કામ જ ઉઠીને દાંતણ પાણી પછી પેલા જોડા કાઢીને માથામાં 5 મારે, કોણ રીએ. પણ મહારાજ કે એમ મારે તોય કોઈ દી સંતને છોડવા નહીં. અરે હા હા હા, શું વાતો કરી ગયા. અને જો આવું થાય તો એ પરમ એકાંતિક ભાગવત સંતને જે પ્રાપ્તિ થાય એ આમ પડ્યા રહેનારાને પ્રાપ્તિ થાય. લ્યો ગજબ છે. ઓહો હો, અને આપણને તો સરખું બોલાવ્યું ન હોય તો નાકનું ટીચક્યું ટળી જાય. શું કર્યું કે અમે 2-3 વાર પગે લાગ્યા પણ હામું ન જોયું. તો એ ભગવાનને જોવે કે તને જોવે? બહુ બહુ મુશ્કેલી હોય છે. વાતે વાતે આપણને ખોટું લાગે, એમાં સત્સંગ ક્યાં છે? લોયાના મહારાજે વચનામૃતમાં આજ કેવું પડ્યું, એ વખતે કીધું કે આ તમે રોજ નવી નવી વાત કરજો, રોજ બધા એકવાર કરવી, ન થાય તો ઉપવાસ કરજો. કઈ કે મહારાજને સાથે અમને ધોખો થાય છે, આને બોલાવે છે, અમને નથી બોલાવતા, આને બોલાવે છે, નાનો પક્ષ રાખે છે, તો એને ચેતવી દેજો. તો ભેળા હશો તો સત્સંગ નહીં થાય. તો વાંકાનેરમાં નિર્દોષાનંદ સ્વામી મંદિર કરાવતા હતા, ધમધમાટ કામ ચાલે, કેટલાય કડિયા મજૂરો બધું નાનું મોટું કામ. એમાં મરકી રોગ ફાટી નીકળ્યો, કોલેરા પ્લેગ જેવું, ઝાડા ઉલટી થાય ને 2-3 દિવસમાં ગોટો વળી જાય, ચેપી રોગ, માણસો ટપોટપ મરે વાંકાનેરમાં. એટલે આ બધા હતા ને એ મેળા સામાન બધો હંકેલવા, તે નિર્દોષાનંદ સ્વામી આવ્યા હતા, કડિયા ને મજૂરો બધું થેલા ભરે. એટલે સ્વામી કે ભાઈ આ તમે શું કરો છો, મા બાપ મરવા કોણ રહી? કેમ આ તમે જુઓ ગામમાં એકને સળગાવીને આવે તે બીજો બીજાને આવે તે ત્રીજો, આમ લાઈનું છે. અમારા 2 છોકરા છે મા બાપ. હવે અમે અમારા ગામ જઈએ, આજુબાજુથી કડિયા લોકો આવ્યા હોય ને, એટલે કે અમે જઈએ, હવે એ બધું સરખું થાય પછી આવશું અવાશે. તો સ્વામી કે તમારે જીવવું છે કે મરવું છે? લે અરે જીવવું જ છે, જીવવું છે ને, તો તમે અહીંયા રહ્યો, અહીંયા રહ્યો, આ મંદિરમાં કામ કરો, અહીંયા રહેશો તો નહીં મરો, બહાર નીકળશો તો મરશો. અરે પણ એવું કેમ થાય? થાય, અહીંયા અમે બેઠા છીએ ને, થાય. બોલો, એનું મારા વિશ્વાસ આવી ગયો. ઓલાને કડિયાને મજૂરોને કે આ સાધુ ભેળારિયાને ખ્યાલ આવ્યો. બસ સ્વામીએ કીધું છે રહી જાઓ, વાંકાનેરમાં ટપોટપ મરે અને આ મંદિરમાં જેટલા કામ કરે એકેય ન મરે, એકેય ન મરે, કોઈને કઈ થાય જ નહીં, ખાય પીને લેરા કરે. સ્વામી કે તમે તમારે કરો કામ, જલસાથી કરો. કાળને બાંધી દીધો,
આવે ની અંદર ચોકમાં, બોલો જો એકના સહવાસ થી બધા લીલા લેર કરે છે. તમે જુઓ, એનાથી એક બીજી મીઠી હજી વાત કહું. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના ગુરુ પુરાણી ગોપીનાથ દાજી સ્વામી, એ સમઢિયાળા હતા. તો કાંધી બાજુમાં ગામ છે, કાંધી ગામ, ટીંબીન કાંધીના બધા ગામ નજીક નથી. તો કાંધીથી રૂખડભાઈ એક કુંભાર હરિભગત, એનો જુવાન છોકરો લઈ અને સમઢિયાળા સ્વામી પાસે આવ્યા. સ્વામી બેઠા હતા તે રોકડ ભગત, એનો છોકરો દંડત મીંડા કરવા. સ્વામી બધાને ઓળખે, ઘણી વાર બધે જતા હોય. સ્વામી કહો ભગત આવ્યા, બેસો બેસો. બેઠા, તરત જ ઓલા જુવાન છોકરાની સામે એમ નજર સ્વામી માંડીને કે રોકડ ભગત, છોકરા ઉપર કાળ ફરે છે, મા બાપ એટલે તો આવ્યા છે. લ્યો, કાળ ફરે છે અને માથે, એટલે તો અમે આવ્યા છે. હા સ્વામી કે હા તો બરાબર છે, કાળ ફરે છે. તો કે મા બાપ તમે જાણી ગયા હો કાળ ફરે છે. સ્વામી શું કરવું, અમે એટલે આવ્યા, ગઈ રાતે મને સ્વપ્ન આવ્યું, મારી એકનો જ છોકરો છે. મા બાપ થોડું ગ્રહસ્થની રીત પ્રમાણે અમને થોડું હોય તો ખરું, તે મને સ્વપ્નમાં દેખાણું કે મારા છોકરાની પાછળ કાળોતરો ભયંકર શેષુત નાગ ફૂંફાડા કરતો દોડ્યો અને મારા છોકરાને ડંખ મારવા ગયો સ્વામી, અને મને હું ઉડી ગઈ. મારા જુવાન છોકરાને આમ થાય? પણ મને જે વખતે સ્વપ્ન આવ્યું એ જ વખતે આ મારા દીકરાને એ જ સ્વપ્ન આવ્યું, એની પાછળ કાળોતરો નાગ પડ્યો અને દોડીને આમ ડંખ મારવા ગયો અને મારા છોકરાને ઊંઘ ઉડી ગઈ. એ એકદમ ધ્રુજી ગયો અને મેં પૂછ્યું શું થયું, તો કે મને આવું સ્વપ્ન આવ્યું. મેં કીધું મને પણ એ જ સ્વપ્ન આવ્યું. સ્વામી કે બસ છોકરા પાછળ કાળ છે. અને પગ પકડી લીધા પુરાણી ગોપીનાથ દાજી સામે, એ મા બાપ હવે અમારો ઉગારો કરો, બસ અમે તમારે શરણે છીએ, જે કરો તે બસ સ્વામી હવે અમને. સ્વામી કે તમે તો ભારે કરી, પણ જો ભગત એને છે ને આ ત્રણ દિવસ પછી પૂનમ આવે છે, પૂનમ ને દિવસે એનો કાળ છે અને પૂનમ ને દિવસે એને સાપ કરડવાનો છે. અરે મા બાપ હવે તમે એને બચાવો. સ્વામી કે એક શરત, અમે અહીંથી બે સાધુ મોકલીએ ટીંબી મંદિરે રહેશે, પૂનમ ને દિવસે છે ને વહેલી સવારથી તમારા છોકરાને મંદિરમાં મૂકી દેજો, સાધુની પાસે રહીએ, સાધુ થાળ કરીને જમાડશે, મંદિરની બહાર પગ દેવાનો નહીં, સાધુને છોડીને ક્યાંય જવાનું નહીં, કાળ આંટા મારે, પૂનમને વહી જાય પછી તમે તમારે લેરા, પણ છોકરાને કહેજો ગમે તે થાય મંદિર છોડે નહીં, સાધુને મૂકીને જાય નહીં. જોવો તો ખરા, આ આપણે સહવાસની વાત કરીએ છીએ બાપા, એ મોકલ્યા બે સંતો, પૂનમના દિવસે જ વહેલો વહેલો છોકરો મંદિર આવે, તો કાળ ભાળી ગયો તો સાધુને બધી સેવા કરે, ઠાકોરજીની સેવા કરે, વાળે ચોળે, બપોરે ત્યાં જીમા માળા કરે, શું હોય તો ઊંઘ આવે, તો ઊંઘ તો છે નહીં આવે, બસ આમ ચાલે. એમાં સૂર્યાસ્ત થયો એટલે સંધ્યા આરતીની સાધુ તૈયારી કરવાની હોય, છોકરાને એમ થઈ ગયું લ્યો દી આથમી ગયો, હવે કાંઈ ભય નથી, તે લઈને આખો દી અહીં નહીં પીડ્યો છું, તો ઘડીક ગામને પાદર આંટો મારી આવું. મંદિરમાંથી નીકળ્યો, ના પાડી હતી પણ આને તો ભ્રમ થઈ ગયો, શું કે સૂર્યાસ્ત થઈ ગયો ને, પૂનમ પૂરી થઈ ગઈ, એટલે પૂનમ ક્યાં પૂરી થઈ છે, તે એ ગામની બહાર આંટો મારવા માટે મંદિરમાંથી નીકળ્યો. એ નીકળીને જે આગળ થોડોક જાય આમ એક બે ચોક વળોટે, ત્યાં એક જણો આટલા એટલા ખાડા, ફૂટ ફૂટના ખાડા ગાળતો હતો, એટલા બાવળના જાખરા નાખી અને વાઇડ કરવી છે, તે ખાડા ખોડતો કરતો હતો. હવે હોય કેટલા ફૂટ ફૂટના, ને હજી ઓલા તાજા ખાડા ગાળ્યા જ છે, એ તાજા ફૂટ ફૂટના ખાડા ગાળેલા હતા, એમાંથી કોણ જાણે ક્યાંથી આઠ નવ હાથ લાંબો કાળોતરો સાપ ફૂફાડા મારતો નીકળ્યો અને છોકરાની પાછળ દોડ્યો. છોકરા બાળીને મુઠ્યું વાળીને ભાગ્યો, ભાઈ એની સ્પીડમાં તો પછી કેવું શું પડે, સાપ પાછળ રહી ગયો ને દોડીને મંદિરની ખડકીમાં ઘૂરી ગયો અને સાપ આંટો મારીને પાછો વળી ગયો. આખી રાત ત્યાં ત્યાં પડ્યો રહ્યો. એટલે સાધુ કેલા તું ગયો તો શું કામ, સ્વામીએ ના પાડી છે તો ઘઉંલો ખાવા ન્યા ગયો,
એ મા બાપ કે પણ મને એમ થયું કે હવે તો પૂનમ પૂરી, શું પૂનમ પૂરી થઈ ગઈ, સારું થયું પહોંચી ગયો, નહીં તો તું વયો જાત ને અમારો અહીંયા આવવાનો ફેરો નકામો જાત, અને પાછા તમે અમને જ દોષ દે કે સાધુ એ બચાવ્યો નહીં. એટલે તું તારી મેળે વયો ગયો, મારા પૂછવું તો જોઈ, હશે મા બાપ ભૂલ થઈ ગઈ, રહી જાય રાતે બી ઉઠીને નીકળી જતો નહીં, હા પૂનમ છે સવારે પૂરી થાય, હા અરે મા બાપ કયો તો બેદી પીડ્યો રહો, હવે જાતો શું બીજે દિવસે સવાર થયો, નાયા દયા પૂજા પાઠ કરી પછી સ્વામી કીધું કે લ્યો હવે તમે તમારા ઘરે જાવ, હે સ્વામી હવે આવશે નહીં ને, હવે નહીં આવે, હવે તમે તમારે લેરા કરો, અમે બેઠા છો, જાઓ સ્વામી બેઠા છે, જાઓ મહારાજ બેઠા છે, જાઓ. અને પછી ગયા ને કાળ ભાગ્યો, તે ગયો સહવાસથી થાય છે. ગોપાળાનંદ સ્વામી અગતરા એવા 6 મહિના રોકાણા, અને કોણ જાણે એ મહાપુરુષને આજો બેઠા છે, હા તો એમને એવી કરુણા થઈ કે આ કેટલાય વૃદ્ધો છે, હવે એને બીજો જન્મ મળે ને ક્યારે સત્સંગ ઓળખાય ને ક્યારે ભગવાનનું ભજન કરે ને ક્યારે એને ભગવાન મળે, તો કાળને અટકાવી દીધો અગતરાયમાં, જેને આયુષ્ય પૂરા થઈ ગયા તે બધાને જીવાડ્યા, અને સ્વામી બધાને વાતો કરે, સહજાનંદ સ્વામીને ઓળખાણ કરાવે, ભજનને માર્ગે ચડાવે, તે કાળને રોક્યો. પણ રોકવામાં થયું શું કે કીડી મકોડીએ ના મરે, કારણ કે આવે કાળ તો મરે, કૂતરાય લેર કરે, ક્યાંય કૂતરું મરે નહીં, બકરું મરે નહીં, ઉંદરડું મરે નહીં, મકોડું મરે નહીં, કાંઈ બિલાડું મરે નહીં, કશું મરે જ નહીં 6 મહિના સુધી. અને આ ડોસાન ખડી ગયેલા હતા એ બધાને સત્સંગ કરાવે સ્વામી, કે આ બધાને મારે ઉદ્ધાર કરવો છે અને ભગવાન ઓળખાવા છે. 6 મહિના સુધી કાળ આટો મારી નામનો પ્રદક્ષિણા કરીને વિયો જાય, પછી રહેવાનું નહીં તો ગઢડા ગયો કાળ. અક્ષર રૂઢીમાં મહારાજને જઈને પગે પડ્યો કે મહારાજ કે શું આવ્યા, ઓહો કે મહારાજ ગોપાળાનંદ સ્વામી મને પ્રવેશ કરવા દેતા નથી, મારે આપની આજ્ઞાનું શું કરવું, અગતરાયમાં જવાતું નથી, માણસો તો નથી મરતા પણ કીડા મકોડા આ કશું બધી ફાઇલો અટકી પડી છે, વિચાર કરો એમના સાધુની આ તાકાત છે, તો આ સહજાનંદ સ્વામીની છે. કેવી વાત છે, એટલે હું ક્યારેક ક્યારેક ને એમ તો ઘણી વાર કહી ગયો છું કે આ બ્રહ્માંડમાં ઘણા સાધુઓ આવશે ભવિષ્યમાં, બ્રહ્માંડ રહેશે ત્યાં સુધીમાં, પણ આવો ભગવાન નહીં આવે ને આવો ગોપાળાનંદ સ્વામી જેવો સાધુ નહીં. શું ઐશ્વર્ય વાપરા, શું ઐશ્વર્ય વાપરા છે, શું ઐશ્વર્ય વાપરા, બિંદાસ વાપરા છે. અને કોઈ બીજા સંતોએ વાપરા છે તો ક્યારેક ક્યારેક શ્રીજી મહારાજે રોક્યા છે, ટોક્યા છે, વ્યાપકાનંદ સ્વામી જેવા બધા હોય તોય, બ્રહ્માંડ ખેડવે એવા સાધુ હોય તો સ્વામી મહારાજ એને રિસાઈને કહી દે તું ભગવાન થયો છો, અને ગોપાળાનંદ સ્વામી નેવર ક્યારેય નહીં, સહજાનંદ સ્વામીની આરોહ પરચા પૂરે એવા એવા. કાળને રોકી એટલે કીધું, કાળને કીધું જાઓ કાલથી પ્રવેશ આપશે, ત્યાંથી મોબાઈલ કરી દીધો ગરડાથી. એટલે હવાર થયું એટલે ગોપાળાનંદ સ્વામી તરત જ પર્વતભાઈને કીધું કે હવે અમે જઈએ છીએ, તો કેમ તો બસ બસ હુકમ થઈ ગયો. અગતરાયમાંથી બહાર નીકળે કાળને આજ્ઞા કરી, હજી બહાર નીકળે ને એક આગળ જતા કૂવો તો સ્વામીને એમ થયું કે અહીં આપણે નાવા ધોવાય નહોતા રોકાયો, હમણે કયું નીકળી જાઓ, હવે કાલને પ્રવેશ કરવા દો, ભાઈ તમે બેઠા છો ત્યાં સુધી નહીં આવે. વાત છે 1939 અને 1969 શ્રીજી મહારાજે એમ કીધું ગોપાળાન સ્વામીને કે તમ જેવા જ્યાં સાધુ બેઠા હોય ત્યાં દેશ કાળ અને ક્રિયા રૂઢી જ થાય, આ રૂઢી જ થાય, સાધુઓનો પ્રતાપ એવા સાધુઓ. એ કુએ સ્નાન કરીને માટે બેઠા, ત્યાં 8 બ્રાહ્મણો નીકળ્યા લેવા દેવા વગરના, આગળ જાડવા નીચે બેસી અને આ સંતોની નિંદા આદરી ટીકા કરી, આ બાદ નકામા છે ને ભોગટિયા છે ને ફરી નીકળ્યા છે ને ધંભી છે ને આવું છે ને તેવું છે. એ ગોપાલ સાહેબ સાંભળ્યું કઈ બોલ્યા નહીં, પણ પછી તો કાળને હુકમ આપ્યો હતો ને, હે છૂટી આપી હતી તમે તમારે કરો, બસ એ 8 જણાને ઝાડા ઉલટી શરૂ થઈ ગયા, કાંઈ પણ ખાધા પીતા વગર ચાલુ થયું બધું. એટલે એમાંથી એક બે ને સદબુદ્ધિ સૂજી કે ભાઈ આપણે સાધુની નિંદા કરીને એનું આ પરિણામ લાગે છે, આવીને પગમાં પડવાય. સ્વામી કે હા હા હા, નાયા ધોયા નથી. અરે મા બાપ, હવે તમારી ગૌ છે, અમારી જે ભૂલ થઈ તમારી નિંદા થઈ. એટલે ગોપાળાનંદ સ્વામી કે જુઓ, તમારું ભલું કરવાની અમારી ઈચ્છા છે. હવે તમને દેહે જીવતા રાખીને તમારું ભલું થાય એમ નથી, કારણ કે તમારા આચાર બહુ સારા નથી, જીવીને કંઈ સારું કરવાના નથી. માટે જાઓ, અમે તમને દેહ મુકાવીને તમારી સદગતિ કરીએ છીએ. ભગવાન ભજીને પાયર ઉતરો, આઠેય જણાને દેહ મુકાવ્યા. એટલે કાળને રોકે ખરા અને કાળને હુકમ પણ કરે. એક બેઠા હોય સહવાસ, કેવું કેવું થાય છે. હજી એનાથી એક મીઠી વાત. તમે વાલી સુગ્રીવ નું સાંભળ્યું છે ને? વાલી ને સુગ્રીવમાં બળ્યો કોણ? સુગ્રીવ છે ને અને વાલી બે ભાઈ. અડધી રાતે માયાવી નામનો રાક્ષસ આવ્યો અને પડકાર કર્યો યુદ્ધનો કે વાલી બહાર આવ અને તારી શક્તિ બતાવ. અને ભાઈ આ શૂરવીર ને કોઈ હુકમ કરે? આ ઘણી વાર નથી બોલે ક્રિકેટર ને એક બીજા કઈ જરી કહી દો કે આ બોલ ફટકારી જતા જોઈજે તો કેમ છે. આ સચિન તેંડુલકર પહેલી વાર પાકિસ્તાન રમવા ગયો 16 વર્ષની ઉંમરે, ત્યારે કાદીર હતો એ ગુગલી બોલ મારતો. એ પેપરમાં મેં બધું યાદ રાખ્યું છે, મેં તેને જોયો નથી. પણ એણે એને દૂધની બોટલ આપી, આ પી લે, નાનું છોકરું થઈને શું અહીં આવ્યો છું. એ આ સચિને એવો દાઢમાં રાખ્યો અને એ સ્પિન બોલ કરે, એને ફટકાર્યો, સીધી સિક્સ મારી, બીજો મારે બીજી ઉલાળી નાખી. એવો ધોયો તે દીનો કાદીર ક્યાંય ગયો હજી જડતો નથી. નામ ભૂસાઈ ગયું બોલો એના અત્યારે. બોલે હટાવી દીધો કેપ્ટન એને. જરાય વાત આવવાનો થાય આવું છે. તો પડકાર કર્યો વાલીને અને વાલી અડધી રાતે નીકળ્યો હાથમાં ગદા લઈ. એટલે સુગ્રીવ જાગી ગયો, મોટા ભાઈ જાય છે અને આ છે એ પાછળ આવ્યો. અને માયાવી રાક્ષસ આનો પડકારો સાંભળ્યો, ભાઈ હાલ તો ધરણી ધ્રુજે એવો બળ્યો વાલી. એ માયાવી રાક્ષસ એ ગુફામાં ગરી ગયો. એટલે વાલીએ સુગ્રીવને કીધું કે હું અંદર જાઉં છું, મારીને આવીશ, 15 દિવસ લાગશે, 15 દિવસ પછી હું ન આવું તો તું પાછો વળી જાય. ભલે સુગ્રીવ ત્યાં ત્યાં રહ્યો, 15 દિવસ રાહ જોઈ, પણ વાલી બહાર આવ્યો નહીં, ગુફામાં જ. આ વાત સુગ્રીવ રામને કરે છે. સુગ્રીવ એમ કે હું પછી બીજા 15 દિવસ રોકાણો, પણ વાલી બહાર ન આવ્યો, પણ લોહી બહારનો રેલો નીકળ્યો. મને જાણ્યું કે મારા ભાઈને 15 દિવસે તો એને મારી નાખે, પણ વધારે થઈ ગયો એટલે મારો ભાઈ વાલી મરી ગયો. એટલે મોટી પથ્થરની શિલા મેં ગુફાની આગળ મૂકી દીધી કે આ રાક્ષસ નીકળીને પાછો મને હેરાન ન કરે, એમ ઢાંકી અને હું લંકા વયો આવ્યો. અને પાછો કે લંકા આવ્યો તો બધાએ મને એમ કીધું, રાજ દરબારના માણસોએ, કારભારીએ, દીવાનો મંત્રીઓએ કે હવે તમે ગાદી સંભાળી લ્યો. એટલે પછી એમના આગ્રહને વશ થઈને હું પછી કિષ્કિંધાનો રાજા થઈ ગયો. સુગ્રીવ બીકણ છે, સુગ્રીવ વિષયાસક્ત છે, એ વિષયોમાં લુપ્ત થઈ જાય છે. ભગવાન રામનું વચન ભૂલી ગયો છે અને એ તો મોજ શોખમાં રાજ આપ્યું ને તો પડી ગયો. પછી સીતા ખોજનું કાંઈ સાંભળ્યું નથી હોય, એ તમને ખબર હોય કે ન હોય. પછી લક્ષ્મણને મોકલ્યા છે કે આ ચોમાસાને 4 મહિના વ્યાઈ ગયા, આ કેટલો સ્વાર્થી છે, આપણને 4 મહિનામાં એક વાર પણ સુગ્રીવ પૂછવા નથી આવ્યો રામને કે તમારે સીધા પાણીનું કેમ છે. આવો વિશ્વાસઘાતી વિષયી રાજભોગમાં લુપ્ત થઈ ગયો. ડરપોક એવો કે પછી વાલી મારવા એને દોડ્યો, વાલી જીવતો નીકળ્યો અને આને જોયો એટલે મારવા દોડ્યો કે તે મને વિશ્વાસઘાત કર્યો, ભાતૃદ્રોહ કર્યો, હવે તેને મૂકું નહીં. મારવા દોડ્યો, ઋષિમુખ પર્વત ઉપર આને શાપ એટલે ત્યાં વાલી સુગ્રીવ ચડી ગયો. એટલે વાલી પાછો ફરી ત્યાં. જયારે રામ અને લક્ષ્મણ સીતાજીની ખોજ કરતા કરતા નીકળ્યા, ઉપરથી સુગ્રીવે જોયું, હથિયારધારી છે ને, મુનિનો વેશ છે, નક્કી કપટી છે, મનમેલા માણસો છે, વાલીના મોકલેલા હોય, વાલી અહીં આવી શકતો નથી માટે કોઈને મોકલ્યા છે. હનુમાનજીને કીધું કે તમે જુઓ ને, જોજો, શબ્દો જોજો, એ મને મારવા માટે કાવતરું લઈને આવ્યા હોય તો તમે ત્યાંથી મને ઈશારો કરજો, એટલે હું આ પર્વત ઉપરથી છલાંગ મારીને ભાગી જઈશ. એટલે દોડવામાં ચેમ્પિયન પાછો સુગ્રીવ, કોઈ પહોંચે નહીં.
વિષયી, ડરપોક, વિશ્વાસઘાતી, ખોટું બોલનારો પણ ખરો, ઘડી કેમ કે વાલી મારો ભાઈ છે, ઘડી કેમ ભગવાન રામ ને એમ કે મારો કાળ છે, આવા એના નિવેદનો છે. આવો સુગ્રીવ. હવે એક બાજુ વાલી તમે જુઓ, પ્રતિજ્ઞાનો પાકો, અને રાવણ ને બગલમાં મારીને 6 મહિના ફરે, એ કોઈ એનું નામ ના લે એટલો સુરવી. એને ખાલી ધરતી પર હાથ પછાડીને એમ કીધું હોય કે રાવણ સીતાજીને મૂકી જાય, ઓલો મૂકી જાય, નાક લીટી ઘસીને મૂકી જાય. આવો બળ્યો, પેલો આવો નબળો, બેમાંથી દોસ્તી રામે કરવી હોય તો કોની સાથે કરવી જોઈએ? વાલી સાથે કરવી જોઈએ ને, કારણ કે વાલી એક છલાંગ ન મારીને દરિયાને પાર ક્યાં કરવાની વાત છે? મેસેજ મોકલે ને ત્યાં ઓલો સીતાજીને મૂકી જાય. અનુભવ હતો એવો ભયંકર વાલી હતો, નામ સાંભળીને આપી જાય, વિમાનમાં બેસીને બા અદબ મૂકી જાય. એને ખબર પડે રાવણને કે વાલીની સાથે રામે દોસ્તી કરી છે, એટલે બધું હંકેલી લે. છતાં પણ રામે વાલીની સાથે મિત્રતા ન કરી, વાલીને માર્યો. આવો બળ્યો, એને ખલાસ કર્યો. અને ડરપોક એવો સુગ્રીવ, એની સાથે દોસ્તી બાંધી, સીતાજીની ખોજની એની સાથે વાતચીત કરી, એને એને મિત્ર બનાવ્યો. આમાં કારણ શું તમને લાગે છે? હે? નહીં નહીં ભાઈ, એક જ તમને તાજુબીની વાત છે તો તમને ખબર નથી રામકથાની. એક જ કારણ છે, આ વાલીને છતાંય માર્યો, અને આવો ડરપોક, વિષયી, ભાગેડું, ખોટા બોલો, નબળો, વિશ્વાસઘાતી એવા સુગ્રીવની સાથે દોસ્તી રામે એટલા માટે કરી, એની સાથે હનુમાનજીનો સહવાસ હતો. એક જ કારણ, જો હનુમાનજી વાલીની સાથે હોત તો રામ વાલીની સાથે દોસ્તી કરત. આ કારણ છે સહવાસનું. જો સંત આપણી પાસે હશે તો ભગવાન ગમે ત્યાંથી ચાલીને આવશે. હનુમાનજી હતા એટલે સુગ્રીવને અપનાવી લીધો, દોસ્તી કરાવી કોને? હનુમાનજીએ કરી. કે મહારાજ, એ અહીંયા આવે ને થાય એ વાતમાં માલ નહીં હો, આપણે ત્યાં જવું પડશે. અને રામને લક્ષ્મણને ખભા ઉપર તેડી અને એમની પાસે લઈ ગયા, હોય તે એમની દોસ્તી કરાવી છે. અને હનુમાનજીએ કહ્યું, સુગ્રીનો સ્વીકાર કર્યો. જ્યાં હનુમાનજી સંત છે, સાધુ પુરુષ છે, ત્યાં ભગવાન છે. વડતાલની નાનકડી ટૂંકી બે વાત કરીને પૂરું કરું. મહારાજ બપોરના સાહેબ સમયે હરિમંડપ છે ને ત્યાં બેઠા હતા, થોડા હરિભક્તો બધા બેઠા હતા. કે મહારાજ કે અચાનક કે બસ હવે અમારે ઘેરે જ આવું છે. હવે આ કેવી મોટી વાત, બધા જોઈ રહ્યા કે ક્યાં તમારું જન્મસ્થાન. તો બસ મોજડી પહેરીને હાલતા થઈ ગયા. હાલો તમે અમારે હારે બધા કે, પણ આમનું હવું હાલો અમારે ઘરે જ આવું છે. હરિભક્તો કે હાલો ભાઈ આમનું તો શું બીજું. ચાલતા ચાલતા જ્ઞાનબાગ આવ્યા, અને ત્યાં બધા સંતો બધા ઉતારા કરેલા, પરમહંસો ઉત્સવમાં આવેલા ને, એ સંતો ઉતારા કરેલા. એની વચ્ચે જઈને મહારાજ બેઠા અને હરિભક્તોને કીધું, અમે કીધું હતું ને અમારે ઘેરે જ આવું, આ સંતની સભા એ અમારું ઘર છે. હા, હવે એક જ એમનો 6 મુખના વચન કહીને વાત પૂરી કરીશ સહવાસ ની. મધ્યનું 48મું શું છે? વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રહે છે ને, વાંચજો. એમાં એક બે લીટી એ બોલ્યા છે આ અદભુત. આપણને થાય વાત આપણે સમજ્યા નથી, એ એક કહે છે મહારાજ કે જુઓ, આ દેહ મૂકીને ફરી જન્મ ધરવાનું તો કોઈ નિમિત્ત નથી, પણ છતાં અમારા અંતરમાં તો એવી જ વાસના, વાસનાઓ વિચાર નહીં, વાસના તો કોને કહેવાય, બુરી વળગણ થઈ ગઈ હોય એને. અમને છતાંય અંતરમાં એવી જ વાસના છે કે આ દેહને મૂકીને ફરી જન્મ થવાનું કોઈ કારણ નથી, છતાંય કોઈક નિમિત્ત ઊભું કરીને, કોઈક નિમિત્ત ઊભું કરીને પણ સંતના મધ્યમાં રહેવાય એવી અમને ઈચ્છા થયા કરે છે. ઓહ, માટે સહવાસ, શ્રવણ અને સહવાસનો બહુ મોટો છે ફાયદો. પણ ભાઈ, સહવાસ કરવો કઠણ છે, નિભાવવો કઠણ છે, એવી ઈચ્છાઓ થવી કઠણ છે, સમય આપવો, રોકટોક સહન કરવી, ઘણું બધું છે, પણ એની પ્રાપ્તિઓ પણ મોટી છે. જો એકવાર સહવાસ થાય તો ઘણું બધું મળી શકે એમ છે. અમારા અનુભવથી અમે કહીએ છીએ કે જો અમને આવા સંતોનો, આ જોગી બાપા, પુરાણી સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, આવા સંતોનો જો સહવાસ ન હોય તો અમને જીવનમાં કાંઈ મળત નહીં, કદાચ કાંઈ ન હોત. સહવાસથી કેટલું બધું મળે છે કે ત્રાજવાથી તોલી શકાતું નથી, એ વાત સહવાસમાં છે. અને ત્રીજું કયું છે હવે?
સેવા. શું? હવે ત્રીજું પગથિયું છે સત્સંગનું. શ્રવણ કરો, સહવાસ થાય, તો હજી બે પગથિયા ચડ્યા. ત્રીજું છે એ સેવા છે, અને એની વાત હવે આવતી આપણા શુક્ર આવતા શુક્રવારે લઈશું. આજે આટલું બસ છે. સહજાનંદ સ્વામી મહારાજ.